प्रकार 114 का था, वर्णों अपना उपकारी व्याख्यान 382 से अद्वितीय चक्षु 35 કહે છે ભાઈ તારી પર્યાય ને જોવાની આંખ તો બંધ કરી દે, તારા પરિણામ ને જોવાનો બંધ કરી દે. એ પરિણામમાં ક્ષણમાં અશુભ અને ક્ષણમાં શુભ ભાવ થાય છે એ અમે જાણીએ છીએ, પણ શુભાશુભ ભાવ તરફનું તારું લક્ષ્ય છોડી દે, એનું અવલોકન કરવાનું તું છોડી દે, તારી પર્યાયને જોવાની ચક્ષુ તું બંધ કરી દે, આદેશ આપે છે. હવે જો એ બંધ કરીશ તો જ્ઞાન તો રહેશે, છતાં જોવાનું રહેશે તો ખરું, સર્વથા જ્ઞાનનો જાણવાની ક્રિયાનો અભાવ નહીં થાય. કેમ કે જાણવાની ક્રિયાનો અભાવ થઈ શકે જ નહીં. જાણવાની ક્રિયાનો સર્વથા અભાવ થાય તો આત્મા જળ થઈ જાય. પણ તારા પરિણામના ભેદને જાણવાનું છોડી દે. આ પુણ્ય છે ને આ પાપ છે ને આ ધર્મ છે મન છે, આ પરિણામને સંવર કહેવાય ને આ પરિણામને નિદ્રા કહેવાય, આ પરિણામ ને મોક્ષ કહેવાય, એ બધા પ્રકારના પરિણામના ભેદને જાણવાનું બંધ કરી દે. જો તારે શુદ્ધાત્માના દર્શન કરવા હોય તો, જેને શુદ્ધાત્માના દર્શન કરવા હોય એને આ ઉપદેશ આપવામાં આવે છે. જેને શુદ્ધાત્માના દર્શન કરવા નથી અને હજી પાંચ ઇન્દ્રિયના વિષયોને જાણવા રોકાવું છે ને એમાં એને મજા આવે છે અને પર પદાર્થને જાણવું એ મારો સ્વભાવ છે, એમ જેના શ્રદ્ધા જ્ઞાનમાં ઘટાય છે મિથ્યાત્વ, એને તો આ વાત કરવામાં આવતી. માત્ર જેને શુદ્ધાત્માના દર્શન કરવા છે અને દર્શન ન થવાનું એક સૂક્ષ્મ કારણ સલ્ય રહી જાય છે કે સાધક થયા પછી સવિકલ્પ દશામાં સાધક પોતાના પરિણામને પણ જાણે છે, એને જાણેલો પ્રયોજનવાન પણ શાસ્ત્રમાં વાત આવે છે. એનું બાનું લઈને અજ્ઞાની જીવ કહે છે કે જ્ઞાની પણ પોતાના પરિણામને જાણે છે તો એને કઈ જાણવામાં દોષ લાગતો નથી, કેમ કે જાણવું એ તો આત્માના જ્ઞાનનો સ્વભાવ છે અને સાધક પણ પોતાના પરિણામને થતા પરિણામને જાણે છે. તો પછી અમે પણ અમારા પરિણામને જાણીએ છીએ, પરિણામને જાણતા જાણતા કોઈ વખતે અમે છ દ્રવ્યને પણ જાણીએ, પણ જાણવામાં કઈ દોષ અમને લાગતો નથી, કેમ કે સાધક પોતાના પરિણામને પણ જાણે છે. ચૌદ ગુણ સ્થાન, માર્ગના સ્થાન, જીવ સમાસ એ જીવના પરિણામ છે, એને સાધક જાણે છે. ઉપરાંત એ છ દ્રવ્યને લોકાલોકને પણ વ્યવહારે જાણે છે એમ શાસ્ત્રમાં આવે છે. તો અમે પણ અમારા પરિણામને ને પરને જાણીએ છીએ, કે છે કે જાણતા જાણતા કાળ અનંત વીતો, તારા પરિણામને પણ અનંત કાળથી તે જાણ્યા અને પર દ્રવ્યોને જાણતા પણ અનંત અનંત કાળ વીતો, પણ તને કઈ આત્મલાભ થયો નહીં, ધર્મ લાભ ન થયો, ધર્મની પ્રાપ્તિ ન થઈ, સુખની પ્રાપ્તિ તને ન થઈ. પ્રભુ હવે જો અનંત કાળથી તારા પરિણામને અને પરને જાણતા તને સુખ નથી થયું તો હવે અમારી વાત સાંભળીને એકમાત્ર અંતર્મૂર્ત પ્રયોગ કર, અંતર્મુહૂર્ત એટલે 10-20 મિનિટ પણ નહીં, 1 મિનિટ અરે 1 સેકન્ડ. અમે કહીએ છીએ એમ કર, અને પછી જો આમ કરતા તને આત્મદર્શન થાય તો અમારા વચનને અનુભવથી પ્રમાણ કરજે, તારા અનુભવથી તને પ્રમાણ લાગશે. પણ અમે તને અમારા અનુભવથી કહીએ છીએ, અમારા ગુરુ પાસેથી અમને આ વાત મળે, અને અમે આ પ્રકારે પ્રયોગ કર્યો અમારા પરિણામને જોવાનું બંધ કરતા અમારો ભગવાન આત્મા અનંત કાળથી નહોતો જણાયો, એ જણાયો અનુભવમાં અમને આવી ચૂક્યો છે. હવે એ ગુરુ પરંપરાથી મળેલી વાત, અનુભવથી સિદ્ધ થયેલી વાત, અમારા જેવો તને પણ અનુભવ થાય આત્માનો, અમને સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયું છે, અને તમને પણ સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય, અને મિથ્યા દર્શનનું દુઃખ ટળી જાય, સુખનો માર્ગ પ્રભુ હું તને બતાવું છું. તો પ્રયોગ કર અને અનુભવ કરીને પ્રમાણ કર કે આ વાત અમારી ખરી છે કે ખોટી છે. જો તું એકવાર તે અનંત કાળથી પરિણામને પરને જાણતો આવ્યો, હાથમાં કાંઈ ના આવ્યું, અને અમે આ પ્રયોગનું કરીએ છીએ, જો તને આત્મદર્શન ન થાય તો તારું જે કામ કરતો એ કરતો જાય, તો અનંત કાળથી તું કરી રહ્યો છો, કરજે, તને છૂટ છે. પછી જો હા હું કહું એમ તું કર અને તને આત્મદર્શન ન થાય, અરે એ છે કે આત્માનું ભાન ન થાય તો અમારી પાસેથી લઈ જાય લાલ. પણ તું એ જગન્ય અંતર્મૂર્તો પ્રયોગ તો કર, પેલા શ્રદ્ધામાં તો લાય, શ્રદ્ધામાં લાવીને ઉપયોગને અંદરમાં વાળ, અને જો થાય છે કે નથી થતું તને અનુભવ થશે. અરે ભાઈ, તારી પર્યાયને જોવાની આંખ તો બંધ કરી દે, છતાં જોવાનું રહેશે તો ખરું. પર્યાયને જ્યાં જોવાનું સર્વથા બંધ કર્યું, એટલે તરત જ દ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડ્યું. આ અનુભવની રીત અને કળા છે. હું પરને જાણું છું, પરમા પર્યાય પર છે, સાથે તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે. પરદ્રવ્યને જાણવાનું જે બંધ કરે એને સ્વદ્રવ્ય અનુભવમાં આવે, આવે ને આવે, ત્રિકાળ નિયમ છે, અબાધિત નિયમ છે. જે સિદ્ધાને સિદ્ધ છે, સિદ્ધ થતા ભગવાન તે આત્મ દર્શન થકી એમ જાણ નિર્ભ્રાંત. આમાં નિશંક વાત છે. આ તો નિશંક રીતે હવે તને કહીએ છીએ કે એક વખત તું તારા પરિણામને જાણવાનું મન કરે, પણ પ્રભુ દોષને જાણવો હોય તો વિવેક છે ને? દોષ પોતાના દોષને તપાસવા એ તો વિવેક છે કે ના ભાઈ? અવિવેક છે. અધ્યાત્મની વાત ઊંચા પ્રકારની છે. અધ્યાત્મની લાઈન કશાયની મંદતા કરવાનું શીખડાવતો નથી. કશાયનો અભાવ થઈને વિતરાગ ભાવ કેમ પ્રગટ થાય? એક સમય માત્ર વિતરાગ દશા પ્રગટ કરી નથી એને. ભાઈ આ વાત તું લક્ષમાં લે, આ કાને સાંભળીને આ કાને કાઢી નાખ. હું જો ઊંડાણથી આ વાત ગ્રહણ કરીશ તો જ્યારે તારો સકાળ પાક છે સમ્યક દર્શનનો, ત્યારે આ વાત અને આ ભાવ તને મદદ કરશે. અત્યારે પ્રમાદમાં કદાચ નો પ્રયોગ ન કર, પણ આ વાત પરમ સત્ય છે એમ શ્રદ્ધા ને જ્ઞાન ના ઊંડાણમાં આ વાતને તું લઈ જા, તો તને જયારે અનુભવ થવાનો કાળ પાકશે ત્યારે આ જ્ઞાની ના વચન ને ગુરુદેવ ના વચન અને અપેક્ષા એ મદદગાર થશે. એ છે કે તારા પરિણામ ને દોષ ને જોવાનું બંધ કરી દે. આ નિર્દોષ પરમાત્મા ને જો ભાઈ, દોષ ને જોતા પ્રાય દોષ બમણા થશે, દોષ ને જોતા દોષ ટળી શકતો નથી. દોષ ને ટાળવાની રીત એક જ છે કે નિર્દોષ એવા પરમાત્મા ને સોંતર માં જો, એનું અવલોકન કર. એ તો દર્શન દેવા તૈયાર જ છે, તું દર્શન લેતો નથી. તારી ઢીલેઢી છે, તારી વારે વાર છે. તરત દેવને જોવાનું જ્ઞાન ગુરુ અમરા જેવી વાણી ગુરુદેવની ખરી ગઈ લાયક જીવને લાગુ પડે છે. તમારે કઈ પુરુષાર્થ કરવો નહીં, લાડુ ખાના ને મોક્ષ જાના. આ ધર્મ હારો કઈ ઉપવાસ ની, વ્રત ની, નિયમ ની, પચકાંડ ની, અને બસ પાત્ર ધર્મ થઈ જાય, આત્મદર્શન. આત્મદર્શન ની મોટી મોટી વાત કરવી અને કઈ બહારમાં કઈ કરવું નહીં. અરે ભાઈ, તું તો કરવામાં રોકાણો છો, પણ અહીંયા તો જાણવાનું બંધ કરાવે છે. તું આ વાત સાંભળતો ખરો, બે ઘડી જરાક વિચારતો કર. શું કે છે અનુભવી ની વાત? કોઈ અપૂરો હોય, ભવના અંત ની વાત અણમૂલી હો, એનું મૂલ્યાંકન થઈ શકે નહી. નાની ના ઉપકાર નો બદલો કોઈ રીતે વાળી શકાય નહીં. એ તો ઉપકાર નો બદલો એટલો કે એ કહે એમ કરે તો બસ ગુરુ પણ રાજી. ગુરુ ને બીજું તો કઈ જોતું. આ પુરુષાર્થ લેવો, આ પુરુષાર્થ, આ ઉપયોગને અંતર્મુખ સન્મુખ કરીને જ્ઞાન ક્રિયા પ્રગટ કરવી, એ પુરુષાર્થ નથી. આત્માને આત્મા વડે જાણવો એ પુરુષાર્થ નથી. અને આત્મામાં ઠરવું, વારંવાર આત્માની ભાવના એટલે વારંવાર એકાગ્રથી લીન થવું, એ વિચારિત દશા, એ પુરુષાર્થ નથી લાગતો તને. અને શુભ ભાવ કરવો હોય તને પુરુષાર્થ લાગે છે. ભાઈ, ઊંધો પુરુષાર્થ છે, મિથ્યાત્વમાં દ્રઢ થાય છે. શુભ ભાવ કરવા જેવો છે, હું જેનો કરનાર છું, અને એનાથી મને લાભ વર્તમાનમાં ને ભાવિ કાળે પણ લાભ થશે. આશ્રવથી લાભ માને, મનાવે અને અનુમોદન કરે તો મહા મિથ્યાત્વનો પાપ છે. અહીંયા કહે છે કે તારા વર્તમાન ઉપયોગ ને વર્તમાનમાં જે કઈ દોષ થાય છે અમને ખબર છે, એ દોષને જાણવાનું બંધ કરીને નિર્દોષ પરમાત્માને જાણતા એ પરિણામના દોષ ટળી જશે. દ્રવ્યને જોઈને પછી જો પરિણામમાં જોશ તો પરિણામમાં નિર્દોષતા આવી, દોષ ટળી જાય છે. દ્રવ્યને જોઈને પરિણામને જો, તારે મિથ્યા તો ક્યાં ભયો? આ તો તું અનંત કાળથી, આ તો સમ્યક દર્શન થઈ ગયું. આ દુઃખ હતું અનંત કાળથી, ક્યુ ક્યાં? તો આત્મિક આનંદ આવ્યો. આ અસ્થિરતા અનંત કાળથી હતી, આ સ્થિરતા આવી ક્યાંથી? આ સ્થિર એવા ધ્રુવ સ્વભાવનું અવલંબન લેતા પરિણામમાં સ્થિરતા થાય છે. બીજો કોઈ ઉપાય નથી. લાખ બાદની એક વાત નિશ્ચય રહેણો, પછી અજ્ઞાની વ્યવહારના પક્ષપાતી જીવો રાડું પાડે તો પાડો, પણ માર્ગ ફરે એમ નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થ, પરમાર્થનો સત્ય પંથ તો એ શુદ્ધ આત્મા, એની સન્મુખ થઈને એને જોવો, અનુભવો, અવલોકવો, અને પરિણામ માત્રના ભેદની ઉપેક્ષા. ઉષા કરી લક્ષ્મણી અને એના તરફ નો ઉપયોગ આખો ઉપયોગ ફેરવી નાખવો. અશેષ કઈ પણ બાકી રાખ્યા સિવાય અંતર્મુખ ઉપયોગ કરવો અને આત્માનું અવલોકન કરવું તે અનંતો પુરુષાર્થ છે. આ સત્ય પુરુષાર્થ એક સમય માત્ર ભૂતકાળમાં જીવે કર્યો નથી, વર્તમાનમાં થઈ શકે છે. ભલે ભૂતકાળ ગયો, વર્તમાનમાં આ પુરુષાર્થ થઈ શકે છે. એ જૂના કર્મ પડ્યા છે સત્તામાં, એ આ પુરુષાર્થ કરવામાં નડતા નથી એને, અને કર્મના ઉદય આવે એ પણ ઉપયોગ અંદરમાં લાવવામાં બિલકુલ નડતા નથી. તીવ્ર કષાયના પરિણામ વર્તમાનમાં દુઃખ અને કર્મનો ઉદય આકરો બહારમાં નારકીનો જીવ પણ આ રીતે અનુભવ કરી શકે છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ સંસ્કારવશ પૂર્વે કર્મ બંધાય ગયું ને નારકીની ભૂમિકામાં જાય છે તો પણ ત્યાં એ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે. એક જ વિધિ છે, ઉપયોગને રાગને જોવાનું બંધ કરી અને ચૈતન્ય ભગવાન પ્રતિમાન વિરાજમાન છે, શુદ્ધ જ્ઞાનાનંદ પરમાત્મા વિરાજમાન છે એનું અવલોકન કરે ને જો તો પર્યાય નો દોષ ટળી જશે. નિર્દોષ ને જુએ તો દોષ ટળે. શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ જ આત્મા મેળવે, અને જે દોષ ને જાણે અણશુદ્ધ આત્માને જાણે અનુભવે તેને અણશુદ્ધ આત્માની પ્રાપ્તિ થયા કરે. જે જીવ નથી એને જીવ માનીને એના સામે જોયા કરે, જે જીવ નથી અને જીવ માનીને એના સામે જોયા કરે એને દુઃખનો અંત આવતો નથી. જેવો આ પુરુષાર્થ આ પોતાના પુરુષાર્થ વડે ઉઘર્યો છે, હો આ સત્ય પુરુષાર્થ કર્યો, ઉપયોગ જે બહાર હતો એ ઉપયોગને અંદરમાં વાળ્યો તો તે ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે, જ્યારે અવલોકવામાં આવે છે ત્યારે નારક પણ તિર્યક પણ મનુષ્ય પણ દેવ પણ અને સિદ્ધ પણ એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા સોનું સોનાના ઘાટમાં રહેલું છે, પણ સોનું સોનીમાં નથી. સોનું એ વિનુભાઈની દુકાનમાં નથી, કબાટમાં નથી સોનું. પણ આમ કબાટમાં પડ્યું છે ને કે ના, એ કબાટમાં સોનું નથી. સોનું એની અવસ્થાઓમાં સોનું રહેલું છે. અવસ્થાથી બહાર સોનું નથી અને અવસ્થા તે પણ સોનું નથી. એ તો સોનાની એક સમયની પર્યાય નાશમાન છે, એ કઈ સોનું નથી. એમ કે છે કે આ નારકપણું તિરિંગપણું મનુષ્યપણું દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા આ પર્યાયો છે. ચાર ગતિ ને પંચમ ગતિ સિદ્ધ ગતિ પર્યાયો છે, પર્યાયો નથી સર્વથા એમ નથી. પર્યાય દ્રવ્ય સ્વભાવમાં નથી, પણ પર્યાય પર્યાયમાં તો છે ને. એ પર્યાયમાં ત્રિકાળી સામાન્ય દ્રવ્ય પણ એમાં જ રહેલું છે, પણ એ રૂપે થતું નથી. નરનારક આદિની પર્યાયોમાં એ સામાન્ય અવલોકન છે અંદર, પણ એ રૂપે આત્મા થતો નથી. એ ગતિના વિકાર ભાવ રૂપે ભગવાન આત્મા થતો નથી. ગતિમાં છે પણ ગતિના ભાવથી ભિન્ન છે. ગતિમાં રહેલો છે છતાં ગતિમાં નથી. ગતિમાં રહેલો છે પરિણતિમાં તો પણ એ પરિણતિમાં ભગવાન આત્મા નથી. એમાં છે છતાં એ મય થયો નથી. એનાથી જુદું ને જુદું તત્વ રહેલો છે. સોનાના ઘાટમાં સોનું છે, પણ સોનું કઈ ઘાટ રૂપે સર્વથા થયું નથી. એમ અહીંયા કે છે એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા. અત્યારે તો સહેલું છે, સવારનું જરા અઘરું લાગે, પણ અત્યારે તો સાવ સહેલું છે. પર્યાય માં હોવા છતાં પર્યાય ભય થતું નથી. સૌનું પોતાના ઘરની વાત છે ને, પોતાના ઘરમાં જવું એ સહેલું છે ખરેખર. તમે તમારા ભક્તિનગર ના બંગલામાં જાઓ છો, જયારે બેલ મારો છો ત્યારે એમ કહો છો કે મેં આઈ કમિંગ સર. માલિક ન કે રવિન્દ્ર બાબુ, માલિક કે બહાર કા આદમી કહી શકતા હૈ, અપના ઘર મેં જાના, મેં આઈ કમિંગ સર પૂછના પડતા હૈ. આપ સિકો આ બાદ મેં જાતે હૈ ઘર મેં પૂછતે આપ કે ફટ અંદર મેં ચલે જાતે હૈ. એમાં ભગવાન આત્મા પોતાનું ઘર છે, આનંદ ગુણ નાથ અંદર બિરાજમાન છે, નિત્ય સુખ નો ભંડાર અંદર ભરેલો છે. એમાં પ્રવેશ થવા માટે કોઈને પૂછવાની જરૂર નથી. પુરુષાર્થ ભાગે છે ભાઈ, પુરુષાર્થ તોય તો કહ્યું કે પુરુષાર્થ થી પ્રાપ્ત થાય હું છે, પ્રમાદ થી પ્રાપ્ત થાય હું નથી. હા, જગત ના જીવો કહે છે કઈ કરવું એ પુરુષાર્થ, આયા કે છે કે સ્વભાવ ને જાણવું એ પુરુષાર્થ, કઈ કરવું એ પુરુષાર્થ નહીં ને પર્યાય ને જાણવું એ પણ પુરુષાર્થ નહીં. દરેક સ્વભાવ ને જ્ઞાયક પરમાત્મા ને જાણો, ચિદાનંદ આત્મા ને જાણો, ચૈતન્ય ખજાના ને અંદર માં જઈને જાણવો અલોકો એ પુરુષાર્થ છે. એ પર્યાયો સ્વરૂપ વિશેષમાં રહેલા જીવ સામાન્ય ને અવલોકનારા ભાષા જોઈ, પર્યાયો સ્વરૂપ વિશેષોમાં, વિશેષો કેવા છે, પર્યાયો સ્વરૂપ છે, પર્યાયો સ્વરૂપ વિશેષોમાં નર નારક આદિની પર્યાયો વિશેષોમાં રહેલા એક જીવ સામાન્ય ને, પાંચ ને નહીં, પાંચ ને જોવાનું બંધ કરી દે, એક ને જો. ઓલા પાંચ છે, વિશેષ ભાવો પાંચ છે, સામાન્ય ભાવ એક છે. પાંચ પછી નવ કયો, સંખ્યાત અસંખ્યાત અનંત કયો, એની સંખ્યા વિશેષની પર્યાયની અનંત છે, અને સામાન્યની સંખ્યા એક દેખીએ જાણીએ રમી રહી એક ઠોર, સમલ વિમલ ને વિચારીએ એ સેતી ઓર. વીરજી બાપા બહુ બોલતા હતા, આજ એક દેખીએ જાણીએ રમી રહી એક ઠોર. ભાઈ ના ત્રિભુવન ભાઈ ના પિતા છે જામનગર, વીરજી બાપા, વીરજીભાઈ વાર્યા, બહુ ગુરુદેવ ના પરિચિત જૂના. એ પર્યાય સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્ય ને અવલોકનારા ભાષા જોઈ, પર્યાય સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્ય ને અવલોકનારા, પાંચ ને અવલોકવાનો બંધ કર, નવ તત્વ ના ભેદ ને અવલોકવાનું જોવાનું બંધ કરી દે, આશ્રય બંધ કરી દે, એનું લક્ષ છોડી દે. હો તો ભલે પરિણામ માં હો, પરિણામ પર્યાય માં રાગ હો તો હો, પણ રાગ નું જાણવાનું બંધ કરી લક્ષ છોડીને અંદર માં જ્ઞાયક ને એક વખત જોઈ લે. એક જીવ સામાન્ય ને અવલોકનારા એટલે કે પર્યાયો પાંચ છે, અને છતાં એક જીવ સામાન્ય પાંચેયમાં રહેલો છે, બીજી ચીજ તો કોઈ પર્યાયમાં છે નહીં. તેથી દેવગુરુ શાસ્ત્ર તથા સિદ્ધોને પણ કાઢી નાખ્યા. દેવગુરુ શાસ્ત્રમાં સામાન્ય થી રહેલું, પોતાના પરિણામની મધ્યમાં સામાન્ય રહેલું છે. સામાન્ય વિશેષની બહાર શોધવા જાય તો નહીં મળે, સંયોગમાં સુખ શોધવા જાય તો સુખ એમાંથી નહીં મળે. સુખ તો અંદર ભેળું છે ભાઈ. ફક્ત જે સિદ્ધ પણ આદિ પાંચ પર્યાયો છે, તે પર્યાયોમાં રહેલા, પાનું 31, પાંચ પર્યાયો છે તે પર્યાયોમાં રહેલા એક જીવ સામાન્ય ને અવલોકનારા એમ વાત છે. ભલે અનંત કાળ થી એ સામાન્ય પ્રભુ વિભુ ભગવાન આત્માનું તે અવલોકન નથી કર્યું, પણ એમાં રહેલો છે વર્તમાનમાં પર્યાયોમાં. એક ક્યાંય દૂર દેશ ગયો નથી, અને અશુદ્ધ થયો નથી. અશુદ્ધ પર્યાયની મધ્યમાં પણ ભગવાન આત્મા શુદ્ધ રહી ગયો છે. કીચડની મધ્યમાં પણ સોનું સુવર્ણને કાટ લાગતો નથી, અગ્નિને ઉદય લાગતી નથી. બેનસેના વચનામૃતમાં આવે છે. અવલોકનારી જાણનારી પર્યાય તો રહી, પર્યાય અવલોકન કરે છે સામાન્યને, તે રહીને અવલોકનારો દ્રવ્યાર્થિક નહીં છે, તે પર્યાય જ છે. અનુભવ થાય છે તો પરિણામમાં થાય છે, અનુભૂતિ પર્યાયમાં થાય, પણ અનુભૂતિ થાય એમાં આ જ્ઞાયક ભાવ તે હું છું એવો અનુભવ થાય. આ પર્યાય તે હું એવો અનુભવ થતો, પર્યાય તે હું એવો અનુભવ એ રાગનો અનુભવ છે, અને દ્રવ્ય સામાન્ય હું એ વિતરાગ ભાવનો અનુભવ છે. અવલોકનારો દ્રવ્યાર્થક નહીં છે, તે પર્યાય જ છે. પણ તે પર્યાયને અવલોકનારી ભલે પર્યાય છે, દ્રવ્યને પ્રસિદ્ધ દ્રવ્યને પર્યાય કરે છે, પણ પર્યાય પર્યાયનું લક્ષ છોડી દે છે. પર્યાય પર્યાયને અવલોકતી નથી, પર્યાયને પર્યાયનો આશ્રય નથી, પર્યાયને પર્યાયનું જ્ઞાન થતું નથી, પણ પર્યાયને દ્રવ્યનું જ્ઞાન થઈ જાય છે. એક ઉપાધિ તત્વ પર્યાયમાં દેખાય છે, બીજું કઈ દેખાતું નથી. તત્વ દેખાય છે કે ના, જ્ઞેય તત્વ દેખાય છે કે ના, એક જ્ઞાયક ચિદાનંદ આત્મા, બસ બીજું કઈ. પણ તે પર્યાયને અવલોકતો નથી, દ્રવ્ય સામાન્યને અવલોકે છે એમ વાત છે. ભાઈ આવું કોઈ દી સાંભળ્યું ન હોય, અનંત અનંત કાળ વીતો આચાર્ય ભગવાન કહે છે, કામ ભોગ બંધન ની કથા તે સાંભળી છે, પણ પરથી વિભક્ત શુદ્ધાત્મા ની વાત તે કદી સાંભળી નથી, પરિચય કર્યો નથી, અનુભવ કર્યો નથી. એવી કોઈ અપૂર્વ વાત હું તને કહેવા માંગુ છું. પર્યાયથી દ્રવ્ય સામાન્ય ભિન્ન છે એ વાત તે સાંભળી નથી, પણ ભિન્ન છે એવું ભાન થઈ શકે છે સામાન્યના અવલોકન વખતે. વિશેષ કોઈ જણાતું નથી, કેમ કે વિશેષ એમાં અવતાર છે, વિશેષ એમાં નથી. વિશેષ વિશેષમાં ભલે હોય, વિશેષ દ્વારા સામાન્યનું અવલોકન થાય, પણ એ વિશેષ સામાન્યને અવલોકે છે. સામાન્યને પ્રસિદ્ધ કરનાર પર્યાય પર્યાયને પ્રસિદ્ધ કરતી નથી. પણ આ તો ભગવાન પુરાણો સનાતન અનાદિ નો ઋષભદેવ ભગવાન ના વખત માં જે દીવ ધની માં વાત આવી, એ વાત ભગવાન મહાવીર ની વાણી માં આવી, અને કુંકુન ભગવાને કહીને ગુરુદેવે એ વાત આપણે સમજાવી. આ વાત નવી નથી, દિગંબર ધર્મ નવો નથી, અનાદિનો છે. એ તો કોઈ બેનસેને પૂછ્યું કે આ મહાવીર ક્ષેત્ર નું તમને સ્મરણ છે, તમે ત્યાં હતા, તમે મુનિઓને તો જોયા હશે, હા નજરે જોયા છે, તરવરે છે અત્યારે, કે કપડા હોય કે નગ્ન હોય કે નગ્ન, બાઈની નગ્નતા એવો પ્રશ્ન પૂછો કોઈ, નામ પણ છે એનું, મેં ઉત્તર આપ્યો, નગ્ન જોયું, અમે નજરે જોયેલા છે. સાધુ એને જાતિ સ્મરણ થાય એને બધું યાદ આવી શકે છે. અત્યારે તો અજ્ઞાનીઓને ઘણા એ જાતિ સ્મરણ પૂર્વભાવનું થાય છે. અમેરિકામાં એના રજિસ્ટર ઉપર 1000 કેસ તો આવી ગયા છે. એ લોકોએ ખાતરી કરી, બધા યુરોપિયન રહ્યા ને, બહુ ખાતરી કરીને, બરાબર છે, પ્રમાણભૂત જાતિસ્મરણ થાય છે. જાતિસ્મરણ એટલે પૂર્વનું સ્મરણ. પૂર્વનું સ્મરણ 20 વર્ષ પહેલાનું જેમ સ્મરણ આવે છે, એમ કરતા કરતા 40-50-60 વર્ષ પહેલાનું જ્યાં સ્મરણ આવવા મળે ત્યાં ભૂતકાળની પ્રિયાનું સ્મરણ આવી જાય. દ્રવ્ય સામાન્ય ને ઓલો કે છે એમ વાત છે ભાઈ. આવું કોઈ દિવસ સાંભળ્યું ન હોય. ભરેલો ગોદામ પૂરી પરમાત્મા છે. આત્મા રાગ થી શૂન્ય છે પણ ગુણ થી અશૂન્ય છે. રાગાદિથી રહિત છે પણ જ્ઞાનાદિ ગુણો થી સહિત છે. આત્મા એ કઈ ખાલી નથી, ખાલી બારદાન નથી, એમાં માલ ભીરો છે. ભગવાન આત્મામાં માલ ભીરો છે અને એની દ્રષ્ટિ કરે માળા સુધાર થઈ જાય. માલે માલ અલ્પકાળમાં મુક્તિ થાય. અખંડ એક રૂપ જે ત્રિકાળ આત્મદ્રવ્ય તે સામાન્ય છે. હવે આ વાણિયા બિચારા આખો દિવાણિયા એટલે વેપાર કરે એ વાણિયા. વાણિયા એટલે લોમાણા ને કણબી એમ નહીં, જે વેપાર કરે વિકલ્પ નો રાગ નો એને વાણિયા કહેવામાં. વાણિયા બિચારા આખો દી વેપાર ધંધામાં કરી ગયા હોય એટલે રંગ ઝીણું પડે. જોગસારમાં આવે છે કે આ વેપાર ને ધંધામાં ફસી ગયા લોકો આવે છે ઉપસાર. પણ ભાઈ આ તો ખાસ ફુરસદ લઈ સમજવાની આત્મહિતની વાત છે, નિજ હિતની વાત છે. આમાં બીજું કઈ કોઈની પાસે લેવું નથી, કોઈને દેવું નથી. અંદરમાં ખજાનો છે, ખજાનામાં કઈ કોઈ નથી ભાઈ. અંદર દ્રષ્ટિ દે ને અનુભવ એકવાર કર તો પછી અનુભવ થી બહાર નીકળવાનું તને ગમશે નહી. નીકળી જવાશે તો પણ તને ભઠ્ઠી લાગશે. ફરીને અંદરમાં એર કન્ડિશનમાં જવાનું તારું મન થશે. બહાર 120 ડિગ્રીના તાપમાં એ પરણતી રહી શકતી નથી. ફરી ફરીને અંદરમાં જાય છે પરણતી. ખાસ ફુરસદ લઈ સમજવાની આત્મહિતની વાત છે. પાનો 32 કહે છે, વિષયોને અને પરચીજ દેવ ગુરુ આદિને જોવાનું તો દૂર રહો. એ તો તારો ઉપયોગ પરમાં જાય છે, એમાં તો તને જ્ઞાને થતું ને સુખ પણ થતું નથી. એ તો તારો વ્યાપાર ઉપયોગ બેકાર છે, એમાં તો એકનું દુઃખ દુઃખ ને દુઃખ આકુરતા છે, બીજું એમાં કઈ નથી. સીધાદી પર્યાયને જોવાની આંખ પણ બંધ કરી દઈને ઉગાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જયારે અવલોકવામાં આવે છે એટલે અનુભવમાં આવે છે, જાણવામાં આવે છે. એ દ્રષ્ટા દ્રશ્ય નો થાય છે, જ્ઞાતા સ્વજ્ઞેય નો થાય છે. જયારે ત્યારે નારક ગુણવાદી પર્યાય વિશેષો માં રહેલા એક જીવ સામાન્ય ને અવલોકનારા અને વિશેષો ને નહીં અવલોકનારા એ જીવો ને તે બધું જીવ દ્રવ્ય છે. મહા સિદ્ધાંત છે કે જયારે આત્મા ને આત્મા નો અનુભવ થાય છે ત્યારે શુદ્ધ ઉપયોગ આત્મસન્મુખ થાય છે. ત્યારે એકલો સામાન્ય જ્ઞાયક ભાવ તે હું છું એમ ઉપાધેય તત્વ જણાય છે. જ્ઞાનની પર્યાયનું નામ સ્વપ્રકાશક છે અને પર્યાયને પ્રકાશતું નથી જ્ઞાન. સ્વપર પ્રકાશક અંદરનું પણ મન થાય છે અને એકનું સ્વપ્રકાશક થાય છે. સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો એટલે જ્ઞાન ઉપયોગ એકલો સ્વપ્રકાશક લક્ષણે ભગવાન આત્મા લક્ષિત થાય છે. સ્વપર પ્રકાશક લક્ષણે આત્મા લક્ષિત થતો નથી. સામાન્ય ને અવલોકતો અને વિશેષ પોતાના પરિણામને નહીં અવલોકતો. અંદરમાં સામાન્ય જોઉં તે સ્વપ્રકાશક અને પર્યાય ને જોઉં તે પરપ્રકાશક એવું સપર પ્રકાશક પણ પ્રથમ અનુભવના કાળમાં આવતું નથી. પ્રથમ અનુભવના કાળમાં એકલા સપ્રકાશક લક્ષણ થી ભગવાન આત્મા લક્ષિત થાય છે. સપર પ્રકાશક લક્ષણ વ્યવહારમાં જાય છે. અસત લક્ષણ છે પંચાધ્યાય કહ્યું. ઉપચરિત અદભુત વ્યવહાર નહીં છે, નિશ્ચય નહીં નથી. વાત તો જેવું હોય બહાર તો મૂકી દેવી, પછી જે જેને સમજવું હોય એમ સમજે. શાસ્ત્ર ના આધાર તો આપીએ છીએ. પંચાધ્યાય કરતા કહે છે કે સ્વપર પ્રકાશક લક્ષણ અર્થ વિકલ્પ આત્મ જ્ઞાનમ, અર્થ બે પ્રકારના સ્વ ને પર, એનું વ્યવસાય આત્મ જ્ઞાન, સ્વપર ને જાણનારું એ સ્વપર પ્રકાશક લક્ષણ. ઉપચરિત સદભૂત વ્યવહાર છે, નિશ્ચય નહીં નથી. એમાં આત્મા ઉપરાંત બીજા પદાર્થ ને લીધો સામેલ કર્યો માટે વ્યવહાર થઈ ગયો. સામાન્ય ને અવલોકતો ને વિશિષ્ટ ને અવલોકતો એની ચર્ચા ચાલે છે. મૂળ પાઠમાં છે, મૂળ આ ગુરુદેવે તો કહ્યું છે, પણ મૂળ પ્રવર્તન સારમાં પણ છે કે સામાન્ય ને અવલોકતો ને વિશેષ ને નહીં અવલોકતો. ભાવલિંગી સંત ના વચન થયા ટંકુત કિરણ પર. સામાન્ય ને અવલોકતો, વિશેષ ને નહીં અવલોકતો. એટલે સામાન્ય ને શુદ્ધ આત્મા ને અવલોકતો અને શુદ્ધ આત્મા ને આશ્રય થયો સંવર એને નહીં અવલોકતો. એવા જ્ઞાન ની પર્યાય નું નિશ્ચય થી લક્ષણ સ્વપ્રકાશક લક્ષણ થી ભગવાન આત્મા લક્ષિત થાય છે. પર્યાર્થિક ની આંખ બંધ કરી દ્રવ્યાર્થિક નહીં વડે ઉગાડેલી આંખ લીજો, એનો અર્થ સ્વપ્રકાશક થઈ ગયું. પર પ્રકાશક બંધ થઈ, પર ને જાણવાનું બંધ કરી દે. પર એટલે પર્યાય એટલે પર, રાગ ને જાણવાનું બંધ કરી દે. રાગ ને કરનાર તો નથી, પણ એને જાણવા રોકાશ તો પણ ભગવાનના દર્શન નહીં થાય. રાગ કશાય છે, કશાયના દર્શન કરવા એ કઈ શોભે છે આત્માને? અકશાય પરમાત્માના દર્શન કરને ભાઈ. સામાન્યને અવલોકનાર અને વિશેષને ન અવલોકનારા પર પ્રકાશક નો નિષેધ કર્યો ત્યારે સ્વપ્રકાશક પ્રગટ થયો. પરને જાણવાનું એટલે પર્યાય ને જાણવાનું. આત્મા જયારે બંધ કરે છે કે પરિણામ ને હું જાણતો નથી, પરદ્રવ્ય મને જણાતા નથી, મને તો જાણનાર જ્ઞાનાનંદ પરમાત્મા એક જ જણાય છે, એમ શ્રદ્ધાપૂર્વક ઉપયોગ ને અંદર માં વાળે છે રુચિપૂર્વક, ત્યારે પ્રત્યક્ષ નિર્વિકલ્પ આત્મા નો અનુભવ થાય. સંસાર નો અંત આવી જાય. જાણે એ જ્ઞાન નું નામ સમ્યક છે, અને એ જ્ઞાન નો સેમ જાણે કે રાગ તે મારો તો મિથ્યા જ્ઞાન છે. સમ્યક જ્ઞાન કેમ પ્રગટ થાય? કે એ જ્ઞાન નો અંશ જયારે દ્રવ્ય સામાન્ય હું છું એમ જયારે જાણે ત્યારે એ જ્ઞાન ની પર્યાય નું નામ શુદ્ધ નહીં છે, શુદ્ધ ઉપયોગ છે. એ જ્ઞાન ની પર્યાય રાગ ને જાણવા રોકાય એ અશુદ્ધ ઉપયોગ છે, પરપ્રકાશક જ્ઞાન છે. એ પરપ્રકાશક ને જાણવાનો નિષેધ કરતું, પર ને હું જાણતો જ નથી. પરમાં આખું લોકાલોક આવી ગયો, પર્યાયથી માંડીને લોકાલોક એ બધું પરદ્રવ્ય માં ગયું. એક સ્વદ્રવ્ય ને બાકી બધું પરદ્રવ્ય. સાત પર્યાય નો સમૂહ જે છે નવ તત્વ નો એ પણ પરદ્રવ્ય છે, એને જાણવાનું બંધ કરી દે. પણ સાહેબ, પણ સ્વપર પ્રકાશક અમારું ક્યાં જશે? કે સ્વપર પ્રકાશક સમ્યક આવશે તે વાણીમાં અને વિકલ્પમાં ધારી રાખ્યું છે, અજ્ઞાન છે. સોને જાણ્યા વિના સ્વપર પ્રકાશક આવ્યું ક્યાંથી તારી પાસે? સ્વપર પ્રકાશક જોઈ છે તારે, તો સ્વ આત્મા જણાણો તો કે ના, એ જણાણો નથી. અપૂરો વાત છે. પરને જાણવાનું સર્વથા બંધ કરીને નિષેધ કરી કે પર જણાતું નથી. પર એટલે રાગ, જણાતો જ નથી મને રાગ. દુઃખ તીવ્ર થયું, દુઃખ ને ભોગવતો તો નથી, પણ દુઃખ મને જણાતું નથી. હે, જણાતું નથી કે ના. જયારે એ દુઃખ ને જાણવાનો નિષેધ કરે છે ત્યારે જ્ઞાન અંતર માં આવીને સુખમય પરમાત્માના દર્શન કરે છે, અને પછી પર્યાયને જુએ છે તો પર્યાયમાં દુઃખ ભયું ગયું, સુખ પ્રગટ થઈ ગયું. પછી એ પર્યાયને જાણશે, પછી દ્રવ્ય પર્યાય બેને જાણવું, એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. એક દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીં, અને બેને જાણવું તે પ્રમાણ જ્ઞાન. ત્રણ વાત આમાં રહેલી છે. આમાં કરવાની વાત કોઈ શોધવા જશે તો નહીં મળે, કેમ કે જ્ઞાન ચક્ષુ માં કરવું હોય જ નહીં. કરવા મારી હોય જ્ઞાન ચક્ષુ નો ઉડાડા, અને જ્ઞાન ની પર્યાય ને પર્યાય ને જાણવા રોકાણો તો એ જ્ઞાન પણ અજ્ઞાન આંતરું છે. તમે જ્ઞાન કેમ પ્રગટ થાય કે જે જ્ઞાયક માં હું પણ જાણે છે જ્ઞાન નો પર્યાય, એ જ્ઞાન ની પર્યાય નું નામ સમય જ્ઞાન છે. જે જ્ઞાન ની પર્યાય રાગ ને જાણવા રોકાણું એ મિથ્યા જ્ઞાન છે, સમય જ્ઞાન નથી. ભૂતાર્થ ને આશરે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય. શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નથી, સમ્ય જ્ઞાન નથી. અરે શાસ્ત્ર ની વાતો દૂર રહો, આ શાસ્ત્ર માં આમ લખ્યું છે એવી ધારણા જે હોય એ ધારણાનું જ્ઞાન કરે એ મિથ્યા જ્ઞાન છે. ધારણા પર્યાય છે. પ્રતિભાઈ જરા બહુ ઊંચી વાત છે. પણ પેલા પ્રગટ પ્રગટ થયા પછી જાણે છૂટ છે, પછી પર પ્રકાશ જાણે, ભલે રાગ ને જાણે, સાધક ની જાણે છે ની જાણે, પણ સ્વપ્રકાશક પ્રગટે એને પર પ્રકાશક સમ્યક કહેવાય. આ વજન અહીંયા જે છે ગુરુદેવ નું પ્રગટાવવા માટે છે. પછી સ્વપ્રકાશક પ્રગટ થઈ ગયા પછી પોતાના પરિણામને જાણે લોક પ્રયોજનમાં કહેવાય. પછી લોકાલોક પણ ભલે જ્ઞાનની પર્યાયમાં જણાય, પણ જ્ઞાનની પર્યાયમાં જણાય લોકાલોકનું અવલંબન લીધા વિના જણાય એને જૈનું કહેવાય, તો સમ્યક જ્ઞાન કહેવાય. અવલંબન લે કે નહીં નું કે તો હોય શકે.